वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननामुजम पूजितम सुरनरोत्तम मुदा धर्मनंदन महम विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री नीलकंठाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। बोलो स्वामी नारायण भगवान की जय।
કાલ ગુરુજી વાત કરી હતી કે જે અતિ અજ્ઞાની વાસનિક જીવ હોય છે એ કદાચ ભગત થયા હોય ને તો પણ એને પોતાના દોષો સ્વભાવો ઇન્દ્રિય અંતકરણ હારે વેર થતું નથી, અને કદાચ વાતાવરણને લઈને થાય તો યશોદાન કાના ઉપર થયું હતું ને એવું ઉપરથી થાય ને અંદર તો પાછો એનો જ પક્ષ રહે, પણ જો ખરો ખપવાળો કોઈ સમજણો જ્ઞાની ભગત હોય તો એને વિષયો દોષો સ્વભાવો હંમેશા વિધર્મ લાગે છે અને એની યારે વેર થયા વિના રહે જ નહીં, અને વેર થાય નહીં તો એ કોઈ દિવસ ટળે જ નહીં।
સરસ
ગુરુજીએ કાલે વાત કરી હતી કે આપણને આપણામાં કંઈ સામર્થ્ય ન હોય ત્યારે તો આપણે દિનાધીન રહીએ, પણ સામર્થ્ય હોય ત્યારે દિનાધીન રહેવું બહુ કઠણ છે। પછી મહારાજની વાત કરી હતી કે મહારાજે મેઘપુરમાં ઓલો મેઘ મૂળજી મરાણો તો એ મહારાજે સમર્થ હોવા છતાં બધું સહન કર્યું।
બહુ સારું યાદ રાખ્યું।
બાપુભાઈ ગોખલે ઘણા મમુક્ષુ હતા, પરોક્ષ ભક્ત હતા, પરંતુ જ્યારે એને સંત મળ્યા નિર્માનંદ સ્વામી ત્યારે જેમ છે મહારાજ ઓળખાણા, એમ પ્રગટ ભગવાન મળ્યા હોય છતાંય પ્રગટ સંત ન મળે તો એ પ્રગટ ભગવાનને ઓળખી શકતો નથી।
સરસ
ગુરુજીએ કીધું હતું કે ગોપાલન સ્વામી બ્રહ્માનંદ સ્વામી આ બધા બ્રહ્માંડો સોળ નાખેવા હતા, છતાંય ભગવાન આગળ દાસ ને રાંક ને ગરીબ જેમ રહેતા હતા, એવી રીતે શક્તિ સામર્થ્ય કાંઈ હોય છતાંય ભગવાનને સંતની આગળ એવી રીતે વર્તે એ મહાન છે।
કાલે ગુરુજીએ વાત કરી કે ભગવાને બધાને વચનની પાળ ઉપર ચલાવ્યા, નાના મોટા બધા એની વચનમાં જ રહ્યા એ ભગવાનનું પુરુષોત્તમપણું છે।
ગુરુજીએ વાત કરી હતી કે જેને સાચું જ્ઞાન થાય છે અને વાસના અને સ્વભાવ રહેતા નથી, અને જેને વાસના અને સ્વભાવ હોય એને ક્યારે સાચું જ્ઞાન થતું નથી।
કાલે ગુરુજી કહે કે જો સત્પુરુષનો સમાગમ કરી અને ખરેખરો સમાગમ કર્યો હોય તો જ એ સોળવાળા સોના જેવો થાય છે અને ભગવાનને પામે છે।
કાલે ગુરુજીએ કહ્યું હતું કે વાસનાવાળાને શુદ્ધને ચોખ્ખું જ્ઞાન ક્યારે થતું જ।
ગુરુજીએ કીધું હતું કે જેને હૃદયથી વિશેષ સાથે વ્યાર થતો નથી તેના વાસને ટળતા નથી, પહેલાં સત્સંગ જિંદગી કરે પછી।
કાલે ગુરુજી વાત કરી હતી કે સામર્થ્ય આવે પછી સહનશીલતા ચપ્પલ પહેરીને હાલતી થાય છે, પણ સામર્થ્ય હોવા છતાં સહનશીલતા હોય તો એ બહુ સમર્થ હશે।
ગુરુજી કહે જેણે ભગવાનની સેવામાં રહેવું હોય તેને સોળ વલ્લા સોના જેવું શુદ્ધ થવું પડશે, વાસના સ્વતા ભગવાનની સેવામાં રહેવાતું નથી।
કાલ ગુરુજી વાત કરી કે ભગવાનના જે નાના મોટા વચન છે જન્મ મરણ રૂપી સમુદ્ર તરવાનો પુલ છે।
કાલે ગુરુજી કીધું હતું કે વાસના અને સ્વભાવ એ ભક્તને વરી કહેવાય છે, જેમ સ્ત્રીનું દ્રષ્ટાંત આપ્યું હતું, સ્ત્રી હોય અને પુરુષ આધીન હોય પછી ગમે એટલા ફૂફાડા મારતો હોય પણ ત્યાં તો એ આધીન જ હોય છે।
ગુરુજી કહે વાસના અને સ્વભાવને સાચા અર્થમાં ઓળખીને એની સાથે વેર ન કરે ત્યાં સુધી ટળતા નથી।
કાલ ગુરુજી વાત કરી હતી કે જે દેહને વાસનાને જે પામી ગયો હોય તેને પોતાના દોષો ઓળખાતા નથી, જે ઓળખાવે છે એની સાથે વેર થાય છે।
ગુરુજી કે જ્યાં સુધી આપણને ભગવાન સિવાયની બીજી ઈચ્છાઓ છે ત્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં ને ત્યાં રહી શકાય નહીં।
ગુરુજી કે જેને દોષોને સ્વભાવ સાથે શુદ્ધ વેર થાય છે તે સાચો જ્ઞાની કહેવાય છે।
બે પ્રશ્નો છે, સાચું જ્ઞાન કોને નથી થતું અને શા માટે નથી થતું, સાચું શુદ્ધ કોને નથી સમજાતું દેખાતું અનુભવાતું અને શા માટે,
જે વાસનાવાળો જીવ છે એને શુદ્ધ જ્ઞાન નથી થતું, કેમ જે ઇન્દ્રિયો અંતકરણને આધીન વર્તતો હોવાથી.
એ દેહાભિમાની હોય, દેહ દ્રષ્ટિએ જ બધું મૂલવે, એટલે પુનાના રાજા બાજીરાવ પેશવાની જેમ એને ડાપણ જ રહે, એવું જ માને કે આ બધું ભગવાને આપ્યું છે. તે ભોગવવા જ આપ્યું હોય ને, શું કામ એને ન ભોગવવું, ભોગવ્યા વગર એમને બધું વયું જાય ને બગડી જાય, એના કરતાં ભોગવીએ જ શું ખોટું, એવું એને રે દેહાભિમાની. ને એવા તો બહુ છે આ જગતમાં, બાજીરાવ પેશવાની તાણે જ નથી. ચાલો આગળ. પોતાની વાસના અંતઃશત્રુઓ સાથે જોરદાર વેર કેમ નથી થતું?
એને અંતઃશત્રુ સાથે અને પોતાના મન સાથે વ્યાર નથી થતો, એટલે એને ખરેખર સત્સંગનો પૂરો ખપ જ નથી. અને જો સત્સંગનો ખપ હોય અને સત્સંગ સાચા અર્થમાં સત્સંગ કરવો ને તો સત્સંગનો ખપ થાય. સત્સંગ ઓળખાય છે પણ સત્સંગ સરખું સમજાય ત્યારે.
વિષયોમાં આસક્તિ હોય છે અને તેને કારણે તે પોતાના અંતઃશત્રુને ઓળખી જ નથી શકતો. ઓળખી શકે, સમજી શકે તે અપનાવી શકે,
એને ખબર જ નથી કે આ વસ્તુ દુઃખ દેનારી છે. ખબર જ ન હોય તો કેવી રીતે માણા કરે, ને ખબર જ નથી. જ્યાં ખરેખર દુઃખ છે ત્યાંય સુખ માને છે. આપણા બધાનું એવું જ છે, જેમ છે એમ ચોખ્ખું નથી થયું. બહુ કથા સાંભળી, ભજન બહુ કર્યું, સેવા બહુ કરી, દાન બહુ કર્યું, પુણ્યમો ભરી, વ્રતો કર્યા, બધું કર્યું, પણ ચોખ્ખું નથી થયું હજી કે આ સુખ અને આ દુઃખ, અહીંયા સુખ છે ને અહીંયા દુઃખ છે, એવું બરાબર પાંતિયા પાડી દે એવું ક્લીન નહીં. એને દુઃખમાં અહીં સુખ મતી છે ખરી, એટલે જ જીવ વિષયમાં તણાય, કૂટેવો એટલે જ રે. એને ખબર પડી જવી જોઈએ અંતઃશત્રુઓ આત્માને અપાર દુઃખ દેનારા છે છે છે. એને માર્યા વગર અક્ષરધામરૂપી મહાસુખ પામી શકાશે નહીં, પામી શકાશે નહીં, પામી શકાશે નહીં, એવું લોઢા જેવું થઈ જવું પડે હૃદયમાં. એ અંતઃશત્રુનો, વાસનાનો, કુટેવોનો જે પક્ષ રાખવામાં આવે છે તે મને દુઃખ સિવાય કશું જ દેવાના નથી, એના પક્ષમાં હું સોલાઈ મરવાનો છું, હું મારા માનનો અહમનો પક્ષ રાખું છું ને એને છાવરું છું, કોઈ પણ બાના તલે એને બચાવું છું, તે એ મન નહીં બચાવે. મન માની નાખશે મારો અહંકાર માન, હું એને નહીં મારું તો, એવું એને હજી સમજાણું નથી. લ્યો ભાઈ, આવી ચોખ્ખી સમજણ નહીં હોવાથી અંતની વાસના અંતઃશત્રુઓના પક્ષમાં ભળી જવાય છે. માટે વાસનાઓની સાથે અંતઃશત્રુઓની સાથે શુદ્ધ વેર થતું નથી. ભળી જવાય છે એટલે શુદ્ધ વેર ક્યાં જ થાય? યશોદાને જેવો કાના ઉપર ક્રોધ, એવું અંતઃશત્રુ સાથે વેર કોને કહેવાય?
પોતાની વાસના અને પંચ વિશે છે ને, એ બે એને ઓળખી ગયા છે, માપી ગયા હોય છે, એટલે ઓલા બે એમ કે એને આપણે હારે વેર નથી, કોઈ મોટા સાધુ હરિભગત એ એને મારો અંતે એની હારે વેર છે, આપણે તો એ નહીં છે, બાકી ઉપરથી ડાચ્યા મારે, બાકી એને કળી ગયા ને જાણી ગયા હોય છે.
એને ખબર હોય આપણે હારે જ સારું છે, આને આપણે હારે કોઈ બગાડવા આવશે ને એની હારે બગડશે, માળા પામી ગયા હોય છે. આપણા ઇન્દ્રિય અંતકરણને સ્વભાવને વાસના આપણને પામી ગયા હોય છે કે ભલે ને પોપટ ગમે એમ બોલે, પણ પોપટ છે આપણો, આપણને મૂકીને કે આખો પાછો જાય એમ નથી. શુદ્ધ મુક્ત ભાવ ઉદય થયો કોને કહેવાય?
ગુરુજી કે એને ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા ન હોય, કોઈ જગ્યાએ બંધન ન હોય,
તણાય નહીં ક્યાંય, ઇન્દ્રિય
ક્યાંય તણાય નહીં ઇન્દ્રિય અંતકરણમાં, બીજા પણ જાણે એને કા મુક્ત છે,
અને પોતાને પણ
જાણે
મનાઈ જાય કે મને ક્યાંય વાસના નથી. મુમુક્ષુ અને અમુમુક્ષુના લક્ષણો શું? આપણને કેમ ખબર પડે કે હું મુમુક્ષુ છું કે હજી અમુમુક્ષુ છું?
ત્યાં આગળ ગુરુજી એક દ્રષ્ટાંત આપ્યું હતું કે ભાઈ જેમ રાજા હોય એના પાદરમાં બહાર મોટી સેના આવી હોય, પછી રાત દી ઊંઘ નો આવે, જીતે જ બહાર કરે. મુમુક્ષુ હોય એને પંચ વિષય નડતા હોય કે હણકા આવતા હોય તે રાત દી હુવે નહીં, ગમે એમ કરીને ટાળે જ પાર કરે, પછી શાંતિથી ભગવાનનું ભજન થાય. એટલે રાજા કેમ શાંતિ, ગુરુજી કે ગાદીએ બે એમ આવડો, આપે શાંતિથી એને ભજન થાય એમ.
વાહ વાહ, એને મુમુક્ષુ કહેવાય. અને અમુમુક્ષુ કોને કહેવાય? કે જેને જથ્થાબંધ વાસના હોય, માના દીકરો પાર ન હોય, છતાં કોઈ પ્રકારની ઉપાધિ નહીં, એને અમુમુક્ષુ ભગત કહેવાય. ભગત કરો પણ તમારે કાંઈ એને અરેરાટ જ નહીં. શ્રી હરિનું પુરુષોત્તમપણું કાલે મેં બહુ થાપ્યું હતું, તેને વિશે કોણ થોડીક વાત કરશે?
વ્યાપકાનંદ સ્વામી જેવા સમર્થ હોય, જે મરેલાને જીવતા કરે એવા હોય, છતાંય પણ મહારાજની વચનની રૂપી જે પાળ એને તોડે નહીં, એ જ ભગવાનનું જે સમર્થપણો છે, પુરુષોત્તમપણું છે.
વાહ 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 વાહ. ઓલે બાપુ ગોખલે ને પાકો નીચે કોના દ્વારા થયો હતો?
નિર્માનંદ સ્વામી દ્વારા.
નિર્માનંદ સ્વામી કોણ હતા?
રાયબા અને મોકા પટકીના દીકરા હતા, પણ એ વાસ્તવિક કુંડળના નહોતા, એ બીજા ગામથી અહીંયા રહેવા આવેલા હતા.
કયા ગામથી આવ્યા હતા?
પાણવી.
પાણવી થયા હતા, પટગીર જ હતા, આ ભાયા તો જ હતા. તો લોકોને એ બાબતમાં શું ગેરસમજણ થઈ છે?
લોકોને એમ સમજાય છે કે આ જે કુંડળના જે રાયબામાં કહેવાય છે, એમનો હાથિયા પટગર હતા એ નિર્માનંદ સ્વામી સાધુ થયા હતા, પણ એ તો ખરેખર આસોદરમાં મરાણા હતા, ધામમાં વહી ગયા હતા, એ વિભાગ એને પડી શકતો નથી.
બરોબર છે. તો આ જે હાથિયો પટગર, તેનું પૂર્વાશ્રમનું ચરિત્ર કહો.
એકવાર રાત્રે બાથરૂમ જવા જાગ્યા હતા, તો કંઈક ગાડું હતું, તો એનું કંઈક ભટકાણું ઠેસ આવે, તે બહુ ક્રોધી હતા, તમોગુણી હતા, એટલો બધો ક્રોધ ચડ્યો, તે દાંતે કરીને ગાડાને બટકું ફેર્યું, તો એમાં કડું આવ્યું લોખંડનું, તે કડાને જ કાંઈ થયું નહીં પણ દાંત તૂટી ગયો, આવા ક્રોધી હતા.
હાથીઓ શરીર હતા, આવા શરીર. પણ આનંદની વાત એ છે કે આવા ક્રોધી માણસને પણ સ્વામિનારાયણ ભગવાને નંદ પંથવીના સંત બનાવ્યા અને હાવ નિષ્ક્રોધી બનાવી દીધા. આવા ક્રોધીના ક્રોધ ટાળ્યા, કામીના કામ ટાળ્યા, લોભીના લોભ ટાળ્યા, ગમે એવી કુટેવો અને વજ્રસાર જેવા કારણ શરીરને સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગમાં લાવીને ટાળ્યા, એ સ્વામિનારાયણ ભગવાનનું પુરુષોત્તમપણું છે. આપણે તો આવા ક્રોધીને સાજુ ન કરીએ, પણ મહારાજે તો એને કર્યા, અને નંદ પંથવીના સાધુ કર્યા નિર્માનંદ સ્વામી, સમજાણ. અને નામ એનાથી ઊંધું પાડ્યું હાવ. અંધારામાં ગાડું ભટકાય, પોતાની ભૂલે ભટકાય, તોય એને બટક્યું ભરી જાય, આવા રીહકાળને માની માણા એનું નામ પાડ્યું નિર્માનંદ. કેમ છે? એને કાયમ યાદ રહે, હે નિર્માનંદ, એટલે એમ કે મારે માન છોડવાનું છે, મારે માન છોડવાનું છે, મારું નામ મહારાજે નિર્માનંદ પાડ્યું, હવે મારે માન કેમ રખાય, માન વિના ક્રોધ તો આવે નહીં. એમ મહારાજે એમાંય કળ વાપરી કે આનું નામ જ જોગીદાસની જેમ અને નિર્માનંદ પાડી દો ને. જોગીદાસને કેમ થયું કે મારી ફઈએ મારું નામ જોગીદાસ પાડ્યું છે એટલે મારાથી આવું વર્તન થાય નહીં, એમ મહારાજે હાથિયા પટગીરનું નામ પાડ્યું નિર્માનંદ. એટલે એને કાયમ એમ રે, મહારાજે મારું નામ નિર્માનંદ પાડ્યું, અને હવે હું જો અહંકાર કે રીહ કે ક્રોધ કરું તો ધામ છે ને, એમ સુરવીરને સુરવીરતાના ઉપયોગથી સુધારી નાખ્યા. બોલો, આ બધી કળ મહારાજને આવડે, બીજાનું કામ નહીં. સંવત 2067ના ભાદરવા વદ અમાસ મંગળવાર, તારીખ 27/9/2011. શ્રી હરિ નવીન દેશોમાં ફરતા ફરતા પુનાથી નીકળ્યા પછી વિંધ્યાચળમાં આવ્યા, અને ત્યાં આગળ ચાલતા ચાલતા ઉજ્જૈન નામનું અનુપમ શહેર આવ્યું, માળવાની રાજધાની. અહીંયા ભર્તુહરિ, વિક્રમ ને વિક્રમાદિત્ય બધા રાજા થઈ ગયા. હે આ ભોજ, રાજા ભોજ, કાલિદાસ જ્ઞાનો ઉજ્જૈનનો, અને ઉજ્જૈનમાં સાંદીપની ઋષિ થઈ ગયા. એનો આશ્રમ ન્યા ગુરુકુળ એનું ન્યા હતું. કૃષ્ણ અને બલરામ વગેરે સુદામા બધા ઉજ્જૈનમાં ભણ્યા. ક્ષિપ્રા નદીને કાંઠે આ ઉજ્જૈન નામનું સુંદર શહેર છે. ઘણા બધા એમાં મંદિરો છે, તીર્થો છે, સાધુ બાવાના અખાડા છે, સારા સ્થાનો છે. અને ત્યાં વીર વૈતાલનું મંદિર છે, કેમ જે વિક્રમને વીર વૈતાલ સહાય હતા, સમજાણું. અને ત્યાં ખાસ ગણાતું તીર્થ 12 જ્યોતિર્લિંગ માઇલું એક જ્યોતિર્લિંગ છે. અને આ ઉજ્જૈનમાં મહારાજ જ્યારે ગયા ત્યારે સિંધિયાનું રાજ હતું. શહેરથી ઉત્તર દિશામાં સરોવર છે, ત્યાં જઈને શ્રી હરિએ સ્નાન કર્યું. અંગક્ષેત્ર નામે સ્થાનમાં એક શ્રીકૃષ્ણનું મંદિર છે, ત્યાં જઈને શ્રીકૃષ્ણના દર્શન કર્યા. શંકર અને પાર્વતી પોઠિયામાં છે ફરવા નીકળેલા, એમાં પાર્વતીના અંગનું ઘરેણું પડી ગયું. પછી ત્યાં ભોળાનાથે બધા ભેગા થઈને ગોત્યું, પણ ઘરેણું અંગમાંથી નીકળી ગયું એટલે એને અંગક્ષેત્ર કહે છે. મૂળ તો ઉજ્જૈન. હા, એ મહાકાલેશ્વર મહાદેવનું નામ છે. 12 જ્યોતિર્લિંગ માઇલા એક મહાદેવ મહાકાલેશ્વર ઉજ્જૈનના. એ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગ છે, ઘણું મોટું છે. તે સ્મશાનની રાખ સફેદ ધોતી હોય ને એમાં લીધી હોય, અને આમ ધોતિયું ભેગું કરે અને ધોતિયા હોહારી નીકળે. એ મહાકાલેશ્વરને સ્મશાનની રાખ ચડે. એ સ્મશાનની રાખ ધોતિયામાં આમ કરી અને શિવલિંગ માથે આમામાં આમ કર્યા જ કરે, એમ રાખ ચડાવે. કાલેશ્વરને એવું છે ને, પૂજા પૂજાને સ્તોત્ર પાઠ બહુ હાલતા હોય. તો ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનું મંદિર છે, પણ એના દર્શને મહારાજ ગયા છે કે નથી ગયા એની આમાં કાંઈ શોખવેટ નથી. પણ અંગક્ષેત્ર નામે સ્થાનમાં શ્રીકૃષ્ણનું મંદિર છે, ત્યાં જઈને શ્રીકૃષ્ણના દર્શન કર્યા એવું લખ્યું છે. અને ધર્મશાળામાં ઉતારો કર્યો ઉજ્જૈનમાં મહારાજે, ત્યાં થોડા દિવસ રહ્યા અને પછી ગ્વાલિયર પધાર્યા. ગ્વાલિયરમાં સિંધિયાનું રાજ હતું. વિંધ્યાચળથી ગ્વાલિયર સુધીની આ કથા અન્ય કોઈ દિવસની છે, ક્રમશ નથી. એવું છે એમને. અચ્છા, હાલો. ત્યાંથી પાછા દંડકારણ્યમાં પધાર્યા. મનમાં ઘણો જ ઉત્સાહ હતો, તેથી તેમણે દંડકારણ્યની પ્રદક્ષિણા કરી અને ત્યાંથી નાસિક શહેરમાં પધાર્યા. આ હું ભાઈ દંડ નામનો રાક્ષસ ને દંડક અને અરણ્ય.
ગુરુજી ભગવદ્ ગૌમંડળમાં જોયું હતું, એમાં લખ્યું હતું કે દંડક નામનો રાજા હતો.
દંડક નામનો રાજા,
એમને ઋષિએ શ્રાપ આપ્યો. પછી શ્રાપ આપ્યો ને તેનો જે વિસ્તાર હતો એ અરણ્ય બની ગયો, એટલે એને દંડકારણ્ય
રાજ્ય હતું એ જંગલ થઈ ગયું.
જંગલ થઈ ગયું.
હરર.
અને એ જ અરણ્ય દંડકારણ્યમાં સીતા, રામચંદ્રજી અને લક્ષ્મણજી ત્યાં રોકાણા હતા
દંડકવનમાં.
હા, અને ત્યાં જ સૂર્પણખાનો નાક કાપ્યું હતું.
સૂર્પણખાનું ત્યાં જ કપાણું એ દંડકવનમાં જ. સરસ. ભગવાન આ દંડકવનમાં આવ્યા અને દંડકારણ્યની પ્રદક્ષિણા કરી. અરણ્ય એટલે જંગલ, દંડક નામનું અરણ્ય વન, એની પ્રદક્ષિણા કરી ત્યાંથી નાસિક શહેરમાં પધાર્યા. ત્યાં ગોદાવરી નદીમાં શ્રીહરિએ સ્નાન કર્યું. ત્યાંથી ત્રંબકેશ્વરીના દર્શન કર્યા. ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે, નાસિકથી ઘણું દૂર છે. નાસિક અને ત્રંબકની ભારતના પવિત્ર તીર્થોમાં ગણતરી થાય છે. અહીં દર 12 વર્ષે કુંભનો મેળો ભરાય છે. કરોડોનો ખર્ચે સરકાર એની વ્યવસ્થા કરે છે અને બધા બાવા સાધુને ધર્મ ધર્મના બધા ધર્માચાર્યો ત્યાં મોટા અખાડા કરીને સદ્ધર્મનો પ્રચાર કરે છે. ત્રંબકેશ્વર એ 12 જ્યોતિર્લિંગોમાં આવેલું એક લિંગ છે અને ત્યાંના મુમુક્ષુ લોકોને પોતાના દર્શન ભગવાન શ્રીહરિએ દીધા. ત્યાંથી ચાલીને ધરમપુર પધાર્યા. તે તરફના વન અને પર્વત બધું મહારાજે જોયું. તે પર્વતમાં એક દેવતાની જગ્યા હતી, સૌને ગમે તેવી તે જગ્યા દેખી. ત્યાંથી શ્રીહરિ ચાલ્યા, તે સુરત શહેર આવી ગયા. આવ્યા વાલો આવ્યા આ બાજુ. નિર્વાણપંથીની જગ્યામાં શ્રીહરિ 3 દિવસ સુરતમાં રહ્યા. પછી તાપી નદી ઉતરીને ચાલ્યા, તે નર્મદા નદીએ પહોંચ્યા. દેવન થઈને મહીસાગર નદી ઉતરીને ખંભાત બંદર પધાર્યા. ખંભાત થી ભગવાન નારેશ્વર સરોવરમાં સ્નાન કરીને ત્યાં રોકાયા અને લોકોને દર્શન દીધા. ત્યાંથી ભગવાન આવ્યા. નગર ગામ હી આય બ્રહ્મા કી દેખી મૂરત નિહાય.
નગર ગામ હી આય બ્રહ્મા કી દેખી મૂરત નિહાય.
નિહાસ પૂછે જ રહાય સદાવત નિહા લીન તેહે.
નિહાસ પૂછે જ રહાય સદાવત નિહા લીન તેહે.
અરે નિહાસ આયે ગુડેલ ગુડેલ સે મિતલી આયે હરી.
નિહાસ આયે ગુડેલ ગુડેલ સે મિતલી આયે હરી.
અર સાભર ઉતરે કલ પીપલી ગામ હી આયે પીછે.
સાભર ઉતરે કેલ પીપલી ગામ હી આયે પીછે.
પીપલી ગામ હી આયે ખંભાતી નગરા ગામમાં આવ્યા. ત્યારે ખંભાતી નગરા એક જેવું છે. એ નગરા ગામમાં બ્રહ્માજીની મૂર્તિના ભગવાને દર્શન કર્યા. આમ ઘર જેવું છે, મંદિર જેવું ન લાગે. પછી ભગવાન શ્રી હરિ ત્યાંથી બુધે જ પધાર્યા. ત્યાં ખોડાભાઈને ત્યાંથી સદાવ્રત લીધું. અન બીજું કાંઈ લખ્યું નથી. અન્ય ગ્રંથોમાં બુધેજનો આ સદાવ્રતની ને વાત બધી બહુ ઘણી છે, પણ આ તો સદાવ્રત લીધું. ત્યાંથી ચાલ્યા ગુડેલ પધાર્યા. વચમાં પેલો એક કૂવો ઉભરાયો એ વાત આવે છે. ત્યાંથી મિતલી ગામ પધાર્યા. ત્યાંથી આગળ એકલા સાબરમતી નદીને ઉતર્યા. સાભર ઉતરે એકેલ, એકેલ એટલે એકલાય થાય, અને ત્યાં એકલબારાનો આરો છે. ત્યાંથી ઉતર્યા એમય ગણાય. પછી પીપળી ગામ પધાર્યા. ત્યાંથી ગાફ આવ્યા, અને ગાફથી ખરડ પધાર્યા, અને ખરડથી ઝીંઝર આવીને રહ્યા, અને ઝીંઝરથી ચાલ્યા તે ભીમનાથ આવ્યા, અને ત્યાંથી પોલાર પર, અને ત્યાંથી શ્રીહરિ બરવાળ એ ગામ પધાર્યા. લે આવી ગયા ત્યાં રાત રહ્યા. બરવાળ ગામની બહાર જગ્યા હતી ને ત્યાં હોઈ રહ્યા. તે પછી ભગવાન શ્રીહરિ વળા ગામ પધાર્યા. અહીંથી ક્રોસ થયા. કોક કહે છે કુંડલ હોય ત્યાંવેલા. ત્યાંથી શ્રીહરિ સિંહોર પધાર્યા, અને ત્યાં બ્રહ્મકુંડમાં સ્નાન કર્યું. ત્યાં 5 દિવસ રોકાયા, અને ત્યાંથી ભાવનગર પધાર્યા. ત્યાં તળાવ ઉપર 5 દિવસ રહ્યા, અને શહેરના લોકોને દર્શન દીધા. ભાવનગરમાં કંઈક ઓલાની ધર્મશાળામાં રહ્યા હતા, દેવજી ભગતની ને એવું બધું આવે છે. પછી ત્યાંથી દરિયા કિનારે કોળિયાક ગામમાં આવેલા નકલંક મહાદેવના દર્શને ગયા. આ પાણવીના પૂજા ડોડિયાએ બઠ લીધી હતી ને, એ આ લિંગ નકલંક દરિયામાં છે. સમજ્યા? વેળ આવે ત્યારે ડટાઈ જાય, વેળ ન હોય ત્યારે દર્શન થાય. એ કોળિયાક ગામમાં નકલંક મહાદેવના દર્શને પધાર્યા. લોકો ત્યાં નકલંકની યાત્રા કરવા આવે છે. ત્યાંથી પડવા થઈને શ્રીહરિ કુકડ ગામમાં પધાર્યા. આ કુકડ ગામમાં ભગવાનસિંહ નામે રાજા હતો, એનું હરિલીલામૃતમાં સરસ આખ્યાન છે. બાપુ ડેલે બેઠા હતા ને એક એનો ચાકર હતો, તે બહુ ગાળ્યું દેતો મહારાજને. ત્યાંથી દિયોર ગામ પધાર્યા, અને ગામના ચોરામાં ઉતર્યા. ત્યાંથી લાકડિયા ગામ પધાર્યા, અને પ્રેમજી ભગતની દુકાનમાં રહ્યા. ત્યાંથી ચાલીને તળાજા શહેરમાં આવ્યા. ત્યાંના પર્વતમાં જે સુંદર રચનાઓ છે તે બધીને શ્રીહરિએ દેખી તળાજાના ડુંગરા જોયા. ત્યાંથી ચાલીને શ્રીહરિ સિદ્ધાચલ પર્વત પધાર્યા, એટલે શેત્રુંજો એમ ને. શેત્રુંજાને સિદ્ધાચલ કહેશ. શેત્રુંજા પર્વત પધાર્યા. આખો પર્વત દેખીને પછી ગોપનાથ મહાદેવના સ્થાનમાં પધાર્યા. ત્યાં સમુદ્રને કિનારે આવેલા વરાહ તીર્થ નામે સ્થાનમાં પધાર્યા. તે સમયે સાથે કોઈ હતું નહીં, પોતે એકલા જ હતા. ત્યાં કેટલાક દિવસ રહ્યા, અને ત્યાંથી તુલસીશ્યામ પધાર્યા. ખબર છે તુલસીશ્યામ જોયું? એટલે આપણે ગયા હતા ને હમણાં જ, ત્યાં છાતી ઉપર બે છાપો લીધી અને બે છાપો હાથે લીધી. ત્યાં ઠંડા પાણી અને ગરમ પાણીના બે કુંડ હતા, એમાં આનંદ નિધિ શ્રીહરિ નાયા. તો અને કેટલા દિવસ ત્યાં રહ્યા. ત્યાં એક પહાડમાં કલા કારીગરીની રચનાઓ કરેલી છે તેને શ્રીહરિએ દેખી. ઓલા માતાજી રિહાઈને ઉપર પહાડમાંથી રોટલાને પિંડો લઈને બેઠા ને, તેને શ્રીહરિએ દેખી. તે અનંત વૃક્ષો અને વનની વચ્ચે છે. ત્યાં જઈને શ્રીહરિ થોડું રોકાયા. આ કલા કારીગરી કંઈક વનમાં ઊંડી છે, ન્યા જઈને મહારાજ રોકાણા હતા એ આપણે જોયું નહીં. ત્યાંથી પંચતીર્થી કરીને શ્રીહરિ ગુપ્ત પ્રયાગમાં આવ્યા. મોટા વનમાં તે જગ્યા જોઈ એટલે શ્રીહરિના મનમાં ઘણી ગમી ગઈ. મોટા વનમાં જગ્યા હોય ને મારાને ગમતી. કુંડને કાંઠે એક રાયણનું ઝાડ હતું, તેની શોભા ઘણી સુંદર હતી. તેની નીચે જઈને શ્રીહરિએ આસન કર્યું અને યોગ કુશળ શ્રીહરિ ત્યાં ધ્યાન કરવા માટે બેઠા. અત્યંત આનંદ ભર્યા શ્રી ઘનશ્યામ રંગ ભીનાએ દોઢ માસ સુધી ત્યાં ધ્યાન કર્યું રાયણ હેઠે ગુપ્તપ્રયાગમાં. ગુપ્તપ્રયાગમાં જે એક બ્રહ્મચારી હતા તેનો સ્વભાવ ઘણો જ સારો હતો. શ્રીહરિની મનમાં ભાવે તેવી મૂર્તિ દેખીને તે નિત્ય સેવા કરતા. બાલમુકુંદની મૂર્તિ જગ્યામાં પધરાવેલી હતી, તેને માટે રોજ જે થાળ બનાવતા તે શ્રીહરિને રોજ આ બ્રહ્મચારી જમાડતા. મંદિરોના પૂજારીઓએ ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં ગયા ત્યાં એમની સંભાવના કરી છે, સેવા કરી છે, થાળ જમાડ્યા છે પૂજારીઓએ અને રાજાઓએ ભગવાન સ્વામિનારાયણની સેવા ઓળખ્યા, ગણ્યા, માન્યા, પૂજ્યા, રોજ જમાડતા. દિન પ્રતિદિન તે બ્રહ્મચારીને શ્રીહરિના ઉપર હેત વધતું ગયું. શ્રીહરિ રોજ તે કુંડમાં સ્નાન કરતા અને તે પછી ધ્યાનમાં બેસતા. તેમને દેખીને લોકોને અતિશય આશ્ચર્ય થતું અને ત્યાં આવીને રોજ માથું નમાઈને પગે લાગતા. આપણે ગયા હતા એ તો કુંડનું પાણી તો ગટર જેવું હતું, બગડી ગયું. મહારાજ વખતે સારું હશે. અને ત્યાં ઓલા લુગડાના કટકા પાથરી પાથરીને બધા માંગણ બેઠા જ ખબર હોય, એમાં દાણા થોડા થોડા પડ્યા હતા. એ ગુપ્ત પ્રયાગ. ને તે પછી મહારાજ નાઈન ધ્યાનમાં બેઠા, તેમને દેખીને લોકોને અતિશય આશ્ચર્ય થતું અને ત્યાં આવીને રોજ માથું નમાઈને પગે લાગતા. લોકો એવું બોલતા કે આવા તો અહીં કોઈ આવ્યા નથી, વર્ણી તો ઘણા જ નિર્મળ છે. જે કોઈ શ્રીહરિની વાત સાંભળતા તેના હૃદયમાં ઘણી શાંતિ થતી. શ્રીહરિ એકાકી રહેતા, કોઈથી ડરતા નહીં. તેમનો અત્યંત પ્રતાપ જોઈને લોકો તેમના ચરણમાં પડ્યા. શ્રીહરિ જે જે દેશમાં ફર્યા, વનમાં ફર્યા અને મોટા પર્વતોના ઉપર પણ ફર્યા, તે ઘણા જ વિકરાળ હતા, છતાં ક્યારેય શ્રીહરિ કોઈથી ડર્યા નહીં. ડુંગરાથી નહીં, વનથી નહીં, દરિયાથી નહીં, માણસોથી નહીં, રાક્ષસોથી નહીં, સિંહથી, જનાવરોથી નહીં, ભૂત પ્રેત વૈતાળ ભૈરવથી નહીં. ભગવાનનું નિડરપણું બહુ જ વિખ્યાત છે. સમજાણું સુરવીરપણું છે.
સામર્થ્ય અતિ અપાર શ્રી હરિ કો
સંસાર રૂપી સાગર ના પાર ને પામે છે.
હરિચરિત્ર હી જો પ્રીત કરી જો સુનહી જન,
હરિચરિત્ર હી જો પ્રીત કરી જો સુનહી જન,
હરિપદ પાવે સો જન્મ મરણ કરી જાત સા,
હરિપદ પાવે સો
જે કોઈ પણ
પણ મનુષ્ય શ્રીહરિના ચરિત્રને પ્રેમથી સાંભળે તો તે ભગવાન શ્રીહરિના ચરણોને પામે છે, પામે છે, પામે છે, તેના જન્મ મરણ આદિ બધા જ દુઃખ ટળી જાય છે. 39 કડીનો જ છે આ અધ્યાય. આમ ભગવાન શ્રીહરિના ચરિત્રનો મહિમા છે, માટે આ ચરિત્રો હવે સાંભળવા. કેમ જે આ સાંભળે એને ભગવાન શ્રીહરિ મળે છે, આ નાની એવી વાત નથી. અને જન્મ મરણ આદિ બધા જ દુઃખ ટળી જાય છે, એક બે નહીં, જેટલા દુઃખ કહેવાય છે એ બધા જ આ ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરિત્રો સાંભળવાથી ટળી જાય છે. માટે હરિભક્તોએ હાલતા ચાલતા ખાતા પીતા ચરિત્ર સાંભળવા, મહારાજના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા, એની કૃપાને જેટલી સમજીએ એટલી ઓછી છે. માટે મહારાજમાં ખૂબ બધા હેત કરજો. મહારાજ આપણા છે, આપણે મહારાજના છીએ, મહારાજે આપણને એના માન્યા છે, એને રસ્તે લીધા છે, ખૂબ કથા વાર્તા વગેરેનું સુખ આપે છે, અને મહારાજ જ પોતે આપણને એના ધર્મ નિયમ પડાવે છે. સમજાણું? હા, અદ્ભુત આ તો બધી વાત છે. તે સુખમુનિના ખરડામાં સચ્ચિદાનંદ સ્વામી ધામમાં ગયા, પછી મહારાજ કહે તમે પાછા જાઓ અને તમારો તોડી નાખેલો લોહીવાળો દેહ લઈને દરબાર ગઢમાં ડોસ્યું રોવે છે ત્યાં જાયજો ને કહેજો, જો કોઈ મરીને તો ભૂંડા હાલ. જો મહારાજે મન રાખ્યો ને પાછો મોકલ્યો. અને મહારાજ કહે એને કહેજો આટલા વર્ષ અમારો સમાગમ સત્સંગ કર્યો, તમે શું અમને મરી ગયા સમજ્યા? અમે મરી જઈએ એવા શીખે, અને અમને મરી ગયા માનો છો તો તેડવા કોણ આવશે? અને ધર્મમાં કેમ રહેશો? આવું કીધું. એનો અર્થ અહીં થયો, અમે તમને ધર્મ નિયમ પડાવીએ છીએ એટલે રહેવાય છે, અમે તમને ધર્મ નિયમ પડાવીએ છીએ, નહીં કે તમે તમારા સામર્થ્યથી પાળો. એટલે આપણે જે કાંઈ ભજન નિયમ કરીએ છીએ તો મહારાજ કરાવે છે, એ મારે કહેવું છે. આ બધું આપણી પાસે મહારાજ કરાવે છે, અને એ પોતે દયા કરીને એ રાજી થાય એવું આપણી પાસે કરાવીને પાછા રાજી થાય છે. રાજી કર્યાનું પોતે કરી થતું એ વાત છે. આ બોલો કેટલી કૃપા ભગવાનની, કેટલી કૃપા, આથી જ વધારે ભગવાન કેટલી કૃપા કરે. એમની સ્મૃતિ એ પોતે રખાવે છે, એમની સ્મૃતિ આપણને રહે અને આપણી વૃત્તિઓ પરમેશ્વરમય થાય એવું બધું આપણને ભગવાને ગોઠવી દીધું છે. એ રીતે મનુષ્ય જન્મ આપ્યો છે, એ રીતે સત્સંગ આપ્યો છે, એ રીતે આપણને હાજા નિર્વા રાખ્યા છે, એ રીતે અન્ન રોટલા પાણી આપે છે, એ રીતે બધાની હારે આપણને રાખીને આપણને ભીડામાં લઈને આપણા અયોગ્ય સ્વભાવ વાસનાને ભગવાન જ હરોળે છે. બધી રીતે પરમેશ્વર બહુ આપણું ભલું કરી રહ્યા છે. માટે હે પરમેશ્વર, હે પરમાત્મા, તમારી અમારા ઉપર જે દયા છે એનું અમારાથી વર્ણન થાય એમ નથી. તમે તો અમારું બહુ રૂડું કર્યું પ્રભુ, બહુ સારું કર્યું, બહુ હારી રહ્યા, બહુ જ્ઞાન આપો છો, બહુ બધું કરો છો. માટે અમારે તો તમારા રોજ સો વાર હું, હજાર વાર હું, કરોડ વાર હું, અબજ વાર પગ ધોઈને પાણી પીએ તો તમારા ઋણમાંથી અમારો ઉદ્ધાર થાય એમ નથી. કૃપા દ્રષ્ટિ રાખજો, અમને તમારા જાણીજો એમ માનીને ભગવાનને વધારે ને વધારે હેત કરો, ને વધારે ને વધારે ભગવાનને ભજો, ને વધારે ને વધારે ભગવાનની આજ્ઞાને પાળો, એમાં જ આપણું ભલું છે. હે હા, આ લોકનો કોઈ પદાર્થ આપણે આપણું માનવું નહીં, સ્વામી થવું નહીં, કરતા થવું નહીં. ઓકે, એમાં દુઃખ બહુ છે. હા, અને બીજાને મોટા માનવા, કોઈને નાના કે ન્યૂન માનવા નહીં, આ ધ્યાનમાં લેવું. એ કરતા થવું નહીં, બીજું માલિક થવું નહીં, સમજાણું. અને ભગવાન સિવાય બીજું જે જે સાંભળે છે એમાંથી કોઈ કાળે સુખ આવવાનું નથી, એ વાત પાકી સમજી લેવી. લ્યો આ ટૂંકમાં કહી દીધું, ભગવાન વિનાની સ્મૃતિ દુઃખદાયક છે એક વાત, બીજી વાત એ કે કોઈના ક્યારેય માલિક થવું નહીં, ત્રીજી વાત એ કે કરતા થવું નહીં, ને ચોથી વાત એ કે બીજાને ન્યૂન માનવા નહીં, નાના માનવા નહીં, સમજાણો. હા, અને ભગવાન વિના બીજી સ્મૃતિ દુઃખદાયક છે, તે ભગવાનની સ્મૃતિએ કરીને બીજી સ્મૃતિ ટાળવી, એનો ઉપાય. બીજી સ્મૃતિ ટાળ્યાનો ઉપાય ભગવાનની સ્મૃતિને નોનસ્ટોપ રાખો એટલે બીજી સ્મૃતિ ન થાય. અને આપણે કોઈના માલિક ન થવું, અને આપણામાં જે પ્રભુપણું ધણીપણું માલિકાઈપણું આવી ગયું છે ને પ્રભુત્વ, એને ટાળવાનો એક જ ઉપાય, ભગવાનને માલિક માનો, ધણી માનો, પ્રભુ માનો, એટલે બધું આપણું સ્વામિત્વ નાશ પામે, દાસપણું આવી જાય. ભગવાનને માનો એટલે, અને કરતા થવું નહીં, આપણે કરતા થવું નહીં. તો આપણે કરતા થઈ જવાય છે એ ટાળવું હોય તો ઉપાય હું, ભગવાનને કરતા માનો એટલે આપણે કરતા થઈ જાય, એ એનો ઉપાય, સમજાણું. અને ભગવાનને આ દુનિયા બનાવીશ માટે બધાને મોટા માનવા, સમજાણું, અને અને મહાન માનવા, એના ઉપાય શું? તો કે આ બધું ભગવાનનું છે, ભગવાનનું હોય કોઈ દી નાનું ન હોય, ન્યૂન ન હોય, હવમાં ભગવાન રહ્યા છે, ભગવાનની બધી વસ્તુ છે, મારે મહાન જ હોય એમ માનીને બીજાને વિશે ગૌણ ભાવ, ન્યૂન ભાવ ટાળવો, ચાર વાના આપણે સમજીને કરીએ તો બહુ ભગવાન રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.